श्रीमत्प्रभुं योग युतं निराशं योगिन्द्रवर्यं च सुशान्तचित्तं कामादिमुक्तं भवसिन्धुतारं वन्दे सदा श्रीगुरुसन्तरामम् ज्ञानं जनेभ्यः शरणागतेभ्यः सनातनं भक्तियुक्तं त्वदाद्यं धर्माब्जसूर्यं खलु मोक्षदं तं वन्दे सदा श्रीगुरुसन्तरामम् मोक्षार्थिभिः सेव्यपदारविन्दम् जितेन्द्रियम् श्रेष्ठगुणालयम् च विवेकवैराग्य समाधियुक्तम् वन्दे सदा श्रीगुरुसन्तरामम् मोक्षार्थिभिः अज्ञानतामिश्र दिवाकरं वै परब्रह्म परमात्मा स्वयं योगिराज अवधूत अपना सौना जीवन ने पावन करवा माटे सुखसागर विग्रह धारण करीने अपन सौ ने सत्संग आपी रहा छे। जय महाराज नु दिव्य जीवन दिव्य दर्शन दिव्य कांति अपना सौना जीवन ने पावन करी रहे छे। अपना विचारों पवित्र थाय छे। अपनु मन अपनु अंतःकरण स्वच्छ बने परमात्मा ना स्वरूप मां सर्वदेवोनी झांकी थाय दर्शन थाय अनेक नाम छे। भगवान अनेक नाम वाला होवा छताय परमात्मा मात्र एक ज छे बीजा नथी। भले जुदा जुदा भाव थी जुदा जुदा नाम थी एनी उपासना थती होय पण आ खरे परमात्मा तो एक ज छे। जुदा जुदा घाटे थी पानी भरवा जाइए पण नदी तो एक ज होय छे। घाटना नाम जुदा जुदा छे तो ए जे घाटना नाम अने उपासना जे छे भले रुचि प्रमाणे होय रुचि नाम वैचित्र्याद रुचि कुटिल नाना पथजुषा संप्रदायो पंथो अनेक छे नाना मोटा पण ए परमात्मा अनेक नी अंदर एक ज रहेलो छे। वेदोना ऋषिओ पण कह्यु एको हम बहुश्याम प्रजायेत इति अकल्पयत। हूँ एक माथी अनेक थव छु एवो संकल्प कर्यो तो जेटला जेटला नाम छे ने ए बधा एक ज परमात्मा ना छे। जुदा जुदा नाम होवाथी कहीं परमात्मा जुदो जुदो नथी बनी जतो। अपनी जे परंपरा नी संस्कृति नी उपासना छे मूल वैदिक उपासना एक ईश्वर नी छे एक ज परमात्मा नी अने ए पण निर्गुण छे अखंड छे व्यापक छे पण एना अनेक नाम पाड्या छे जे जेनी रुचि प्रमाणे जे जेनी रीते एना संबंधे ने ओळखे ने भजे। माणस एक नो एक ज होय पण जुदा जुदा संबंधे एने जुदा जुदा नाम थी बोलावशे। कोई मामो कहेशे कोई काको कहेशे कोई फुओ कहेशे कोई भाई कहेशे कोई भत्रीजो कहेशे कोई दीकरो कहेशे कोई पति कहेशे। आम अनेक संबंध थी ए जुदा जुदा नाम थी ओळखाय छे पण व्यक्ति मात्र एक ज छे। एम परमात्मा पण सर्वत्र एक ज छे जुदो नथी पण जुदा जुदा नाम शा माटे पाड्या दरेक ने पोतानी रुचि प्रमाणे अने पोतानो जे संबंध होय ए संबंधे परमात्मा ने भजशे। जेम व्यक्तिना संबंधो होय ए प्रमाणे एनी साथेना व्यवहार होय। એમ પરમાત્મા પણ જુદા જુદા નામથી એને ભાવતી ભાવતી ઉપાસનાથી કરે, એટલે કઈ ભગવાન જુદો નથી પડી જતો. સર્વત્ર પ્રભુ એક છે. બસ દત્તાત્રેયનું સ્વરૂપ પણ એ પરબ્રહ્મમાંથી જ આવ્યું. ત્યાં સંપ્રદાયોના જુદા જુદા મતભેદ હતા, એ બધાને એક કરવા માટે જ ભગવાન દત્તાત્રેય ઉતર્યા છે. અને એ જ સ્વયં અવધૂતના રૂપે ગિરનાર ઉપરથી પધાર્યા. જેનું દિવ્ય સ્વરૂપ છે, દિવાકરમ વૈ, દરેકના હૃદયમાં અંતઃકરણમાં જ્ઞાનનો દીવો પ્રગટાવનાર છે. અજ્ઞાની ભટકી પડેલા માણસના જીવનમાં અંધકાર સિવાય કશું જ નથી હોતું, અને એ અંધકારની અંદર કુકર્મ જ કરતો હોય, પાપ જ કરતો હોય. પણ જયારે પરમાત્મા સ્વરૂપ ગુરુ મહારાજ એના હૃદયમાં, એના અંતઃકરણમાં, એના મનમાં, એના વિચારમાં એક નાનો સરખો દિવ્ય પ્રકાશ આપે, દીવો પ્રગટાવે, અને નાનકડા દીવાના અજવાળે આખું અંતઃકરણ શુદ્ધ થાય. સમજણને અજવાળે કળ્યા, સમજણનું અજવાળું જ્ઞાન દીપ દીપેન ભાસ્વતા, આપણા વેદનું સૂત્ર છે. જ્ઞાનના દીવાના પ્રકાશથી જ આત્માનું દર્શન થાય છે. એટલે આપણે આપણી જાતને ઓળખવી હોય તો પણ સમજણનો દીવો આપણામાં પ્રગટાવવો પડે. અને સમજણનો દીવો કોણ પ્રગટાવે આપશે? મારા હૃદયમાં આપ પધારો, ગુરુજી મારા અંતરની જ્યોત પ્રગટાવ. બસ એટલી જ પ્રાર્થના છે. આપ સાક્ષાત ભગવાન સૂર્યનારાયણ સ્વરૂપ છો, તેજ પ્રકાશ આપનો છે સર્વત્ર. અમારા અંતઃકરણની અંદર પણ એક નાનો સરખો દીવો પ્રગટાવી આપો. અને દીવો પ્રગટે એટલે પછી ભયંકર ભયાવહ ઘોર અંધકારની અંદર, પ્રલયના અંધકારની અંદર પણ આપણે આપણા સ્વરૂપને ક્યારે ન ભૂલીએ, સ્પષ્ટ વર્તાત હોય. પ્રલય એ સર્વવિનાશ છે. જ્યારે પણ મૃત્યુ આવે છે ત્યારે અસ્તિત્વ સંપૂર્ણ સમાપ્ત લઈને આવે છે, સમસ્ત અસ્તિત્વ સમાપ્ત થઈ જાય. એ જે દરેક વ્યક્તિ વ્યક્તિના એ પ્રલયને ને સમયે પણ પરમાત્મા એ સુકાન સંભાળી લે છે, જય મહારાજ આવીને સંભાળી લે છે. તો આમ અંતઃકરણનું જે અજ્ઞાન છે એ અતિ ભયંકર છે, વિનાશક છે. માણસના અંતઃકરણમાં રહેલું પાપનું અંધારું એને ડુબાડી દે છે, એને ભૂલો પાડી દે. અંધારામાં માણસ ભૂલો પડી જાય એટલે એ વ્યવહારનો અંધકાર, વિકૃતિઓનો, વાસનાઓનો અંધકાર, માણસની સમજણનો અંધકાર એવો બધો ફેલાયેલો હોય છે કે દિવસ હોય છતાં પણ એ પોતાની જાતને ન ઓળખી શકે, ન સમજી શકે. ઘણી વાર માણસ હઠે ચડી જાય, જીધે ચડી જાય ને, ત્યારે ગમે એટલું સાચું કહેવામાં આવે તો પણ એ સ્વીકારવા તૈયાર હોય જ નહીં. અને એનું એની પોતાની ભૂલ જ હોય, ખોટું જ હોય, છતાંય એની જીદ ન છોડે, એની હઠ ન છોડે. ત્યારે સમજી લેવાનું કે ભયંકર પાપના અંધકારની અંદર એ ઘેરાઈ ગયેલો છે. માણસનું પાપ ક્યારે સત્કર્મ કરવા દેતું નથી, એને કુકર્મ તરફ જ લઈ જાય. ખોટા કામ જ કર્યા કરે જીવનભર. કેમ? કે કોઈ સદગુરુ મળ્યા નથી કે સાચી સમજણનો એને દીવો કરી આપે. કૃપા થાય કોઈ સંત મહાપુરુષોની સાચી સમજણનો દીવો આપે, અને દીવો આપ્યા પછી પણ સાચવતા ન આવડે તો શું થાય? અંતઃભાત બુઝાવહી દીપા, એ પ્રગટેલો દીવો પણ ઓલવી નાખે. લે પાછા અંધારામાં જઈને ઠોકરો ખાધા કર, ગોથા ખા. સમજણનો દીવો પ્રગટાવી આપ્યા પછી એને સાચવવું પડે, નહીતર માયા છે, કુટિલતા છે, એ છલબલ કપટ કરી અને દીવો ઓલવી નાખે ને પાછો પેલો આ તો અંધારું થઈ ગયું. અંતર બાત બુઝાવઈ દીપા, છલબલ કરી અને એકવાર આપણામાં બેસી જાય, છલ કપટ કરે કે જો ને શેર બજાર કેટલું સરસ મજાનું છે, રાતોરાત કરોડપતિ થઈ જાય, બે ચાર મિત્રો મળે, જો ને હું આટલું કરું છું મને આટલા મળ્યા, એ છલ બલ કરીને અંદર પેસાડે, જો એકાદ એક વાર કરી તો જો બેઠો શેર બજારમાં થોડોક સ્વાદ પણ આવ્યો, મજા પણ પડી, પણ છલ અંતર પૂજા વૈદી અંદર બેસે ને પછીથી એવો સાફ કરી નાખે ને ત્યાર પછી અંધારું ફરી પાછો અંધારામાં ફરે, આટલો ઊંચો આવેલો તો ખતમ થઈ. અમદાવાદમાં પેલો ડોક્ટર હતો ને, કેટલો 800 કરોડ બળીન ખાક થઈ ગયો, આપઘાત કરવો પડ્યો. તો આ છલબલ આનું નામ છે કે તમને દીવો જાગ્રત, તમને દીવો પ્રગટાવી આપ્યો હોય ને, સમજદારી પણ આવી હોય, પણ કોક પેસી જઈને લલચાવે, લોભાવે, પછી પાછું એમાં પડે ને પાછા અતાવાય ને એવાથી. તો સદગુરુનું એ જ્ઞાન, આપેલી સમજણ એ પ્રકાશ સ્વરૂપ છે. જો આખા ગામને સાથે બેસાડી અને સૌને સમજાવે, એમના અંતઃકરણનું જ્ઞાન, અંતઃકરણનું અંધારું ઉલે છે, બેઠા બેઠા ઉલે છે. પેલા ગામવાળા આખી રાત મહેનત કરીને ઉલેચતા હતા, તો રોજ પાછું આવી જતું. આ અજ્ઞાનનું અંધારું છે ને, કોઈ પણ વ્યસન કે વિકૃતિ વ્યાસના માણસ સતાવતી હોય છે, ગમે ત્યારે આવીને વારંવાર સતાવે. રોજ મહેનત કરે ને પાછી એની એ સતામણીની ચાલુ થઈ જાય. કોઈ સંત, કોઈ સદગુરુ જીવનના આંગણે આવીને બેસે અને દિવાકર એના એની એની વાણીમાં પ્રકાશ હોય, એના એની વાતોમાં ખૂબ જ જાજ્વલ્યતા હોય, અને એ બધાને બેસાડીને પછી કે ભાઈ જીવનની અંદર એક જ સમજણનો દીવો પ્રગટાવી દો, તો રોજ રોજ આ અંધારું ઉલેચવું પડશે, ઉલેચવું નહીં પડે. અને કહ્યું કે હું આત્મા છું, હું શરીર નથી. પણ જયારે હું શરીર માની, શરીર એ જ હું છું એમ માની બેઠો, એટલે આપત્તિઓ આવી પડવાની, અનેક ભોગ વૈભવો મજાઓ આનંદ કરવાની ઈચ્છા થાય, એમાં પછી પાછા દુખી થઈએ. સાંજનો સમય હોય, નીકળ્યા હોઈએ, પાણીપુરીની લારીએ બહુ ચસકો પડી ગયો હોય, 10, 15, 20, 25, 40, પછી ઘેર એસિડિટી થઈ ગઈ, આ તો એસિડિટી થઈ ગઈ. આ છે સમજણનો અભાવ. અને એ એ જ્યાં સમજણ ઓલવાઈ ગઈ એની સાથે અંધારું આવી ગયું. શરીરમાં પણ વ્યવહારને કારણે, ભોગોને કારણે, વૈભવોને અનેક રીતે માણસ દુખી થતો હોય છે. કો આ શરીર આપણને કેટલું સુખ આપે છે, શરીરમાં સુખ કેટલું, એને સુવાડવાનું, જગાડવાનું, નવડાવવાનું, ખાવાનું, નાવા ધોવાનું, કેટલી, અને કઈક પાછું અંદર કઈક આ વાંકુચૂકું થયું તોય દુખી થવાનું. મન આપણને દુખાડે, ક્યાં તો શરીર દુખાડે, ક્યાં તો વ્યવહાર દુખાડે, પણ કોઈ આપણને શાંતિથી બેસવા દે નહીં. તો જ્યાં સુધી આપણે દેહાધ્યાસ છે આપણા પોતાનો કે શરીર એ જ હું છું, શરીર એ જ મારું સુખ છે, મને શરીર બહુ સુખ આપે છે, મને શરીરમાં ખૂબ આનંદ આવે છે, એના સ્વાદ સારા મળે છે, પણ એ સ્વાદ અંતે દુઃખદાયી હોય છે. જુવાની હોય, જુવાનીનું જોર હોય ને ત્યાં સુધી સમજણ ના પડે, પણ શિથિલતા આવે, જુવાની ઢળવા માંડે, પછી શરીર જવાબ આપવા માંડે, હવે તો આજે આમ થયું, કાલે આમ થયું, આવું થયું છે, કઈક 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 દોડાવડાવે, તો એ જે અજ્ઞાનથી શરીરમાં રહેલો અધ્યાસ, જેને દેહાધ્યાસ કહીએ છીએ, એ દેહાધ્યાસ આપણને હંમેશા દુઃખી થાય. પણ આ શરીર હું નથી, હું આત્મા છું, ભલે શરીરને જે થવાનું તે થાય, પોતે સ્વસ્થ ચિત્ત છે. અહીંયા પાછળ એક ઓસારી હતી, એના મેં એક છોટું મલ કરીને સુઈ રહેતા, તે કોથરો જ પાથરીને સુવે, શિયાળો હોય કે ઉનાળો હોય, અને ઉપર એક પાથરી ધોતિયાની ચાદર ઓઢી દે, અને ઓઢીને સુઈ જાય એટલે બધું આખું પેક કરી દે સુઈ જાય. એક દિવસે ઓસરીમાં સાપ નીકળ્યો, ઉઠ્યા નહીં, સુઈ જ રહ્યા. પેલો કોઈને આવવા જવાનો પગનો અવાજ થાય, પગરવ થાય, એટલે સુતા સુતા પૂછે, એટલે જોજો પેલો સાપ કેટલે આવ્યો છે, પોતે નહીં ઉઠવાનું. કે છોટું મલ તમારી બાજુમાં એ ધારે જ છે, હાર, પણ હાલવાનું નહીં. એ કહે, જોજો ભાઈ કેટલે આવ્યો સાપ પેલો, આપણે કઈ કહા અહીંયા ગાડી છે, હાર, આ તો જોયેલી વસ્તુ છે, એ બીક નહીં, સાપ મને શું કરવાનો છે, બિલકુલ સ્વસ્થ ચિત્તથી, સહેજ પણ બીક રાખ્યા વગર. અને આપણા ઘરમાં એક ઉંદડી હોય તો જો કૂદીને એ ઘરોળી ઉપર પડી તો ચીસ પાડી ઉઠીએ. દેહાધ્યાસ જ્યાં સુધી છે ને ત્યાં સુધી માણસને આ ભય, મોતનો ભય લાગે છે, મૃત્યુનો ભય છે. મૃત્યુનો ભય કેમ છે કે શરીર હું છું, હું આ જીવન હું છું, આ હું આ સર્વસ્વ છું. પણ એને બદલે સાચી સમજ, સાચું ભાન આવે કે શરીર તો આજે છે ને કાલે નથી રહેવાનું, હું એમાં રહેનારો, એમાં બેઠેલો હું આત્મા છું. ગાડી પર બેઠા હો તો તમે એમ કહો ગાડી હું છું, એમ કહેતો કે છે ગાડી હું છું, ગાડી ને બદલે ગાડી હું છું એમ કહેવાય. તો ગાડીમાં બેસવાથી ગાડી આપણે નથી થઈ જતા, એમ આત્મા સ્વરૂપે આ શરીરમાં બેઠા છીએ એટલે આપણે શરીર નથી બની જતા. હા, શરીર આપણું છે એની ના નહીં, પણ એ શરીર ક્યારે, જેમ ગાડીમાં બેઠા આવીએ, જગ્યાએ પહોંચી ગયા, સ્ટેશન આવે એટલે છોડી દઈએ છીએ ગાડી, એમાં શરીરને પણ કામ પૂરું થાય એટલે ગાડીની માફક એને છોડી દેવું પડે. આ છે જ્ઞાન. પણ એની વિરુદ્ધમાં જયારે અજ્ઞાન હોય ત્યારે આ કોઈ સમજણ ના મળે, કશી જ સમજણ ના હોય, એ દુઃખી જ હોય, રડતો હોય, નાની નાની બાબતમાં હું કેટલો બધો દુઃખી છું. પણ એ દુઃખને એ સમજતો નથી કે અમારું દુઃખ છે, સાચું છે કે ખોટું છે. એક ભિક્ષુક, બિલકુલ ભિખારી, કપડા પણ ફાટલા, પગમાં ચંપલ પણ નહીં, એનું ભીખ માંગવાનું પાત્ર હતું ને એ પણ ભાગલું, કાણું, કેટલા ગોબા પડી ગયેલા, ભાગેલું, બેઠો બેઠો ભિક્ષા માંગે, ભાઈ કોઈ આપો ને મને, હું ભૂખ્યો છું ચાર દિવસ, તો કોઈ દયા કરો, કોઈ મારી સામે જુઓ, કોઈ મને ભિક્ષા આપો. ત્યાં થઈને એક સંત જતા હતા, એને અવાજ સાંભળ્યો, ઉભો રહ્યો એ સંત, શાની ભિક્ષા માંગુ છું, ફેંકી દે તારું ભીખનું પાત્ર, કરી એક તમાચ મારી દીધી એને. કે સાહેબ આવું શું કરો છો કે ચાર દાડાનો ભૂખ્યો છું, હું ગરીબ માણસ છું, મને મારો છો શા માટે, તારી ઝૂંપડી ખોદી કાઢ, હું ક્યાં રહું, કે છે એ ભાગલું ટૂટલું છાપરું હતું, ઉપર વરસાદ એ પડે, અંદર તાપે આવે, ઠંડી એ લાગે, સાધુ તો એક તમાચ મારીને કહ્યું કે ખોદી નાખે ને. બીજે દિવસ ફરવા નીકળ્યો, સાધુ આવે તો જોયું, હજુ માનતો નથી કે એક વાર કોણ ખોદી નાખતા ઝૂંપડી, હું રહું ક્યાં કે છે, મારું શું થાય કે છે, આ બાગલી તૂટલી ઝોપડી તો બધી પછી મારે મારો આશ્રય શું. એટલે ત્રીજે દિવસે પણ ઉભા રહીને ખોદા, ખોદી નાખ કે ચાલુ ઉભો છું, ખોદાની શરૂઆત કરી, જતા રહી પેલા ખોદવા માંડ્યું, ખોદવા માંડ્યું, અંદર થી મોટો ચરુ મળ્યો એને કાઢ્યું ને એને, તો પેલા સંત તો જતા રહેલા પછીથી એ જ જગ્યા એને ખરીદી ને સરસ મજાનું મકાન બાંધ્યું ને ગાડીઓ લાવ્યો ને વર્ષો પછી પેલા સંત ત્યાંથી નીકળ્યા, પ્રભુ પેલો દોડ્યો, પ્રભુ પ્રભુ પ્રભુ, પગ પકડી લીધા, આપે મારો ઉદ્ધાર કર્યો. શું હતું કે છે, મને તો કઈ ખબર નથી, પેલા આપે અહીંયા હું ભીખ માંગતો હતો, હું તો મને તમાચ મારી હતી, હું તમારી પાસે કેટલો કગરે હતો, તમે તમાચ મારી મને ઉભા રહીને ખોદાવડાવી મારી ઝૂંપડી, આજે આપના પ્રતાપથી. તો પોતે જ્યાં બેઠો હતો, જેની ઉપર બેઠો હતો, ત્યાં જ ભીખ માંગતો હતો, આટલો મોટો સમર્થ હતો ને. આપણે પણ આ શરીરની ઝૂંપડીને જો અંદરથી ખોદીએ ને, અંદર આપણો આપણો આત્મા જ બેઠો છે, પણ ભિખારી થઈને બેઠો છે, ભાઈ હું દુખી છું, મારો વ્યવહાર ખોટો છે, મારે આટલું દેવું છે, મને નોકરી નથી મળતી, મારા છોકરા પરણાવવાના છે, હું શું કરું, ભીખ માંગ્યા કરે, રોજ રોજ આવી રીતે લાચારી બતાવતો ફરે. જીવનની અંદર જ્યાં સુધી આ દેહાધ્યાસ રહે છે ને, ત્યાં સુધી લાચારી દરેકની રહેવાની, મૃત્યુનો ભય દરેકને સતાવવાનો. પણ કોક આવીને દિવાકરમ વૈ કહીને જેમ પેલા ભિક્ષુકને નો દીવો પ્રગટાવ્યો ને સુખી થઈ, એમ આપણા અંતઃકરણની અંદર એક મોટો ચરુ પડ્યો છે, એનું નામ આત્મા છે. અંદરથી એને બહાર કાઢીશું ને સમજણ પૂર્વક, તો આપણું એ ઝૂંપડું મહેલ બની જશે, અને એ ચરુ માંથી જ આપણો વૈભવ ખીલશે. અને એ વૈભવ છે કોઈક સંતના સમર્થનું આપેલું વાક્યનું જ્ઞાન, એ અજવાળું, અને એ અજવાળા સ્વરૂપ જે મહારાજ પોતે છે. આપણા સૌના અંતઃકરણની અંદર પડેલી જે આત્માની શક્તિ છે એને જાગૃત કરાવનાર છે, અને જેના જીવનમાં અજવાળું થયું, આત્મશક્તિના દર્શન થયા, એ ક્યારે પછી ભિખારી વૃત્તિ નથી રાખતો, કારણ સત્ય સમજાઈ ગયું. અને જેને જેને સત્ય સમજાય ને એના જીવનમાં ક્યારે કોઈ દિવસ દુખી નથી થતો. હા, વ્યવહારમાં દુઃખ આવવાના, શરીરની પીડા આધિવ્યાધિ આવવાની, પણ પોતે પોતાના પોતાની અંતઃકરણની સમજણથી બિલકુલ સ્વસ્થ રહેવાનો. યું ભી વાહ વાહ ઓર વ્યું ભી વાહ વાહ, મિલ ગઈ જો સાલ તો સાલ મેં ખુશ હે, ઓર મિલ ગઈ જો ગુદડી તો ગુદડી મેં ખુશ હે. આ સ્થિતિ જે મળ્યું એમાં સંતોષ, બટકું રોટલો મળ્યો તોય વાંધો નહીં, અને ચાર દિવસના ઉપવાસ થયા તોય કઈ વાંધો નહીં. જય મહારાજ વિચરણ કરતા કરતા ઉમરેઠ ની ગામે પહોંચ્યા, તલાવના કિનારે વડ નીચે પોતાનું આસન જમાવ્યું, બેઠા, ત્યાં કોઈ આવ્યું નહીં. બે દિવસ ગયા, આગલે દિવસે એકાદશી હતી, પછી ગામ લોકોને ખબર પડી તો આવ્યા કે આપણી ગામને પાધારે તલાવે કોઈક સિદ્ધ સંત બિરાજ્યા છે અને બે દિવસ ના ભૂખ્યા છે, આપણને અપરાધ થશે, ચાલો આપણે જઈએ એમને ભિક્ષા આપીએ. એ પેલા કહ્યું, પ્રભુ અમારી ભૂલ થઈ ગઈ છે, એમને ક્ષમા કરજો, આ બે દિવસ ના ભૂખ્યા છે, બાકી બે નહીં ત્રણ દિવસ, આગલે દિવસ એકાદશી હતી એટલે ત્રણ દિવસ ના છે, તો કે અમારી ભિક્ષાની સેવા સ્વીકારો ને છે, કે બાપ કે તમે આવ્યા છો, તમારી ભિક્ષા લઉં, પણ કહો કોઈ વ્યસન છે, કોઈ બીડી તમાકુ ઉકો બધા એનાનું મોટું વ્યસન કહી દીધું, કે તમારા હાથની ભિક્ષા ના લેવાય, વસન છોડી ના આવો. પછી ઉમરેઠ ગામના બ્રાહ્મણો આવ્યા કે બાપજી અમે બ્રાહ્મણ છે, અમારી ભિક્ષા લેશો? કદાચ પેલા એમને એમ થયું કે આ સાધુ બ્રાહ્મણ ની ભિક્ષા લે, બીજાની ભિક્ષા નહીં લેતા હોય. એ બ્રાહ્મણો ગયા તો કે છે અમે બ્રાહ્મણ છીએ, અમારી ભિક્ષા લેશો પ્રભુ? તકે ત્રિકાલ સંધ્યા કરો છો, જેમ પેલા માઇક હંભરાય છે દિવસમાં 5 વાર. કેટલી સમયસર 5 વાર એ કરે છે? તો પેલા બ્રાહ્મણોને પૂછ્યું તમે દિવસમાં 3 વાર સંધ્યા કરો છો? કરતા હોત તો કહો તો તમારા હાથની ભિક્ષા લી. તો કે ના બાપજી, અમારથી નથી. એ પાછા ભલે ભૂખ્યા છે, છતાંય પણ કોકનું હિત કરે, કોઈના જીવનની અંદર દીવો પ્રગટાવે કે બાપજી અમે અમે આજથી વ્યસન છોડી દઈએ છીએ, કે અમે આજથી ત્રિકાલ સંધ્યા કરીશું બ્રાહ્મણ તરીકે, ત્યાર પછી આવજો જાઓ ભિક્ષા કરાવવા માટે. આમ કોઈના કોઈના જીવનની અંદર દીવા પ્રગટાવે છે મહાપુરુષો, એને સન્માર્ગે ચડાવી દે, ખોટા માર્ગે થી વાળી લાવીને. અને એનું નામ છે અજ્ઞાનતા મિશ્ર દિવાકરમ વૈ વંદે સદા શ્રી ગુરુ સંતરામ.